શ્રી તારંગાજીમાં પૂજ્ય ભાઈશ્રીની તત્વ ચર્ચા.
એને શુદ્ધાત્માની વાર્તા કરવા કરે એવે ઠેકાણે જન એવું કોઈ બધા પછી આત્માની વાત કાનું પર આવે, કેમ કે આત્મા એને જોતો હતો, આત્મા એને પ્રાપ્ત નથી થયું, સંવેદન નથી અને છઠ્ઠી ગયું, આયુ પૂરું થઈ ગયું. એ પ્રકારે યોગ મળે, વર્તમાનમાં જ્ઞાની મળ્યા એના કરતા ઊંચા જ્ઞાની યોગ મળે, ભાવની સંતોરો મળે, જે શંકરો પણ મળી જાય, યોગ મળે. આત્મા જોઈ છે ને તો આત્મા બતાવનારા યોગ મળે. હા, એને જો સંયોગ જોતા હોય તો એવો યોગમાં મળે કે ફરીને ફરીને પાપ ની પ્રકૃતિ બંધાય,
ભાવના
મળે, ભાવના ઉપરાંત ભાવ પ્રગટ ન થાય પણ ભાવના ઊંચી રાખવી, તો ભાવ પ્રગટ ક્યાં કરે નહીં, ભાવના ફળે છે, ભાવના ફળે છે, ભાવના ફળે છે. શું પર દ્રવ્ય ની ભાવના તો ફળતી નથી, ફળો કે ન ફળો એ તો એની યોગ્યતા નથી, આત્માની ભાવના તો ફળે છે, આત્માની ભાવના જે ફળે છે અને આત્મા જેવી છે, આત્મા જેવી છે, આત્મા જેવી શુદ્ધાત્મા જેવી શરીર મળે એની વાત ન કરે, અશરીર થાય કારણ કે એને જે ગોળે છે એ મળી માં આવે, એટલે બીજું શું આવે, એ કઈ કઈ કરો તો ધર્મ થાય, અરે પરને જાણતો તો એ ધર્મ નહીં થાય. હવે એ ક્યાં વાત કરે, સારું જ્ઞેય જ નથી. એ જ્ઞાન થી જે પદાર્થ એને જાણો એ પદાર્થ જુદો હોય તો તમારે સમજવું કે એ મારું જ્ઞેય નથી, જે જ્ઞાન થી અભિન હોય એ તમારું ઉપદેશ છે. જે જ્ઞાન માં પોતાના જ્ઞાન થી જે જ્ઞેયો જણાય એ જુદા જો હોય તો એ જ્ઞેય જ્ઞાન નું જ્ઞેય નથી, પણ જે જ્ઞાન થી અભેદ વસ્તુ હોય એ જ્ઞેય મારું, જ્ઞાન થી જ્ઞેય અભિન છે. એ તો ભેદ કરો તો ભેદ છે, ભેદ ન કરો તો જ્ઞાન કયો કે આત્મા કયો કે છે, એક બે તાદાત્મ છે, આત્મા એક વસ્તુ. તાદાત્મ છે એમ જો ખ્યાલમાં આવે તો તાદાત્મ ખરેખર થઈ જાય, રાગની સાથે હું તાદાત્મ છું એવો જે ભ્રાંતિ છે ત્યાં સુધી આ જ્ઞાન ની સાથે આત્મા તાદાત્મ્ય છે એ ખ્યાલ ના. છે તો તાદાત્મ પણ તો એક સમય એને તો શ્રદ્ધામાં લીધો, અનેકાંત અને શાદવાદ, શ્યાદવાદ છે, શ્યાદ અને વાદ, શ્યાદ એટલે કથનચિત, વાદ નામ કેવ, હવે જે કથનચિત કહેવા કેવું એવા જે શબ્દ ના ભાવ આવે એને શ્યાદવાદ કહેવાય. એટલે ભગવાનની વાણી જે છે એને શ્યાદવાદ કહેવાય. જ્ઞાનીની જે વાણી નીકળે એને પણ શ્યાદવાદ કહેવાય. ઈ જે વાણી વચન છે શ્યાદવાદ છે, એ ભૂતગલાત્મક છે, એ ચેતનાત્મક નથી. એ જળ છે, વાણી છે, શબ્દ છે, એ શબ્દ છે, એ ભૂતગલની પર્યાય છે. શ્યાદવાદ કથનચિત જે કેવું એનું નામ છે વાણીનું નામ શ્યાદવાદ. જિનેન્દ્ર ભગવાનની વાણી એનું નામ શ્યાદવાદ. જિનેન્દ્ર ભગવાનની વાણી શ્યાદવાદ રૂપ છે, એકાંત રૂપ નથી પણ અનેકાંત ને બતાવે છે. હવે એ શ્યાદવાદ છે એ દ્યોતક છે, દ્યોતક એટલે બતાવનાર છે. હવે એ શ્યાદવાદ વાણી જે જિનેન્દ્ર ભગવાનની એ કોને બતાવે છે કે પોતાના હાથ. હવે આત્મામાં અનંત ધર્મ છે. આત્મામાં આત્મામાં એક ધર્મ નથી પણ આત્મામાં અનંત ગુણો છે. આત્મામાં અનંત પર્યાયો થાય છે અને આત્મામાં અનંત ધર્મો છે. અનંત ગુણ, અનંત ગુણની સમયવર્તી અનંત પર્યાય અને અનંત ધર્મો છે. હવે જે ગુણો છે એ તો ત્રિકાળી શક્તિ રૂપે જ્ઞાન દર્શન ચારિત્ર સુખ એને ગુણ કહેવાય અને જ્ઞાનની પર્યાય મતિ શું થાય એ જ્ઞાનની પર્યાય કહેવાય. ગુણ અને ગુણની પર્યાય અને ધર્મ. હવે ત્રીજો ભેદ આવ્યો ધર્મ. કેમ કે શ્યાદવાદ છે આત્મા અનંત ધર્માત્મક છે. અનંત ધર્મને જેમ છે તેમ એ જાહેર કરે બતાવે એનું નામ શ્યાદવાદ વાણી કહેવાય. તો અનંત ધર્મો ક્યાં છે કે પરસ્પર વિરુદ્ધ એને ધર્મ કહેવાય. કે આત્મા કથનચિત નિત્ય છે અને કથનચિત અનિત્ય છે. કથનચિત એક, કથનચિત અનેક. કથનચિત શુદ્ધ, કથનચિત અશુદ્ધ. કથનચિત બદ્ધ અને કથનચિત અબદ્ધ. એમ એમ અનેક ધર્મો આત્મામાં રહેલા છે. હવે જે ધર્મો છે એ દ્રવ્ય પણ નથી, ગુણ પણ નથી ને પર્યાય પણ નથી. ગુણનું નામ ધર્મ નથી, પર્યાયનું નામ ધર્મ નથી, પણ અપેક્ષિત ધર્મ. નિત્ય અને અનિત્ય, એક ને અનેક, એ ધર્મો છે, એ ગુણ નથી. ગુણ હોય તો એની પર્યાય હોય. તો ધર્મ હોય એ ગુણ નથી માટે એની પર્યાય ન હોય. જેમ કે અશુદ્ધતા એ ધર્મ છે, પર્યાય અપેક્ષિત. ધર્મ જે છે ને શુદ્ધ અને અશુદ્ધ, શુદ્ધ છે એ દ્રવ્ય અપેક્ષિત ધર્મ છે, અશુદ્ધ એ પર્યાય અપેક્ષિત ધર્મ. સંસારી જીવ છે, વિખ્યાત છે, તો એ અશુદ્ધતા એ પર્યાય ધારી રાખેલો ધર્મ છે. ધર્મ એટલે ત્રિકાળી ગુણ નહીં, પર્યાય અપેક્ષિત ધર્મ કે જે નાશ થઈ જાય છે અપેક્ષા. તો એવા અનંત ધર્મો આત્મામાં છે. તો અનંત ધર્મોને કથનચિત કોઈ એક અપેક્ષા. હવે કોઈ એક અપેક્ષા એટલે એમાં બે પ્રકાર લેવા, એક નિશ્ચય નહીં અને એક વ્યવહાર નહીં. જિનેન્દ્ર ભગવાનની વાણી શ્યાદવાદ રૂપ છે. શ્યાદ એટલે કથનચિત કહેવું, બતાવવું, ધર્મોને બતાવવું. દ્યોતક અને દ્યોત્ય, દ્યોતક એટલે કહેનાર, બતાવનાર, અને દ્યોત્ય એટલે ઈ એને પ્રસિદ્ધ કરે કે આત્મા કથનચિત નિત્ય છે, કથનચિત અનિત્ય છે. આ બે ધર્મો આપણે સમજીએ એમાં બધા ધર્મો તમને સમજાય છે. આ શ્યાદવાદ નિત્ય અનિત્ય ધર્મને પ્રસિદ્ધ કરે છે. પણ શ્યાદ એકાંતે નિત્ય અને એકાંતે અનિત્ય એમ નહીં. શ્યાદ કથનચિત નિત્ય અને કથનચિત અનિત્ય. એટલે શ્યાદમાં કથનચિત આવે ને, શ્યાદ નો અર્થ કથનચિત. તો હવે એ બે ધર્મો જે છે એને શ્વાણી બતાવે છે કે આત્મા દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે. દ્રવ્ય અપેક્ષાએ અનાદિ અનંત, દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે, છે ને છે, કોઈ એનો નાશ એનું એવો એક નિત્ય નામનો આત્મામાં ધર્મ છે. બીજો એક અનિત્ય આત્મામાં ધર્મ છે. એ પર્યાય અપેક્ષાએ આત્મા અનિત્ય છે. પર્યાય અપેક્ષાએ આત્માને જો તો આત્મા અનિત્ય છે. જેમ કે અત્યારે આ મનુષ્ય પર્યાય છે અને આ પર્યાય છૂટીને જેવો પર્યાય થઈ તો આત્માને એના પરિણામ ધર્મથી જો તો આત્મા અનિત્ય થઈ ગયો. પર્યાય અપેક્ષા અનિત્ય થયો ને, કે આ પર્યાય અત્યારે હતી એ નાશ થઈ ગઈ, કાયમ ની પર્યાય રહેવાની નથી. એટલે પર્યાય તો અનિત્ય છે ને, સમય વર્તી આ તો સ્થૂળ દ્રષ્ટા દીધો, એ એક એક સમય ના પર્યાય માં લઈ લેવું. પર્યાય અનિત્ય છે ને, દ્રવ્ય નિત્ય છે, એમ નિત્યા નિત્ય સ્વરૂપ ને જે અપેક્ષા એ જે મોજ એમ જાણવું, એનું નામ જ્ઞાનવાદ સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. સમ્યક જ્ઞાન છે, મિથ્યા જ્ઞાન નથી. આત્મા છે એ દ્રવ્ય રૂપ છે, દ્રવ્ય અનંત ગુણ નો પિંડ છે, અનંત પર્યાયો પણ આત્મા માં છે. ગુણ પર્યાય વત દ્રવ્યમ, ગુણ સમુદાયો દ્રવ્યમ, આ આત્મા દ્રવ્ય છે, એમાં ગુણો પણ છે અને પર્યાયો પણ છે, અને ઉપરાંત અનંત ધર્મો પણ એમાં છે. એવું આત્મ દ્રવ્ય એને આત્મા ને દ્રવ્ય અપેક્ષા એ કઈ તો નિત્ય છે. તેનો જે મનુષ્ય પર્યાય માં આત્મા છે તે પર્યાય માં છે, પણ પર્યાય પણ ટીકી તો પર્યાય અપેક્ષા એ અનિત્ય, દ્રવ્ય અપેક્ષા એ નિત્ય. સોનું છે નિત્ય પણ છે, અને સોના ને અનિત્ય પણ કહેવાય.
એક જ દ્રવ્યની પર્યાય નહીં, પણ જેને સમય સમય જે પર્યાય
પર્યાય કાય અનિત્ય છે, એ પર્યાય મતિ જ્ઞાન છે. હું એક સમય ની પર્યાય એ અનિત્ય છે, અને હું છે તે નિત્ય છે. એમ નિત્ય ની અનિત્ય બે ધર્મો ને ધારણ કરે તેને આત્મદ્રવ્ય કહેવામાં આવે છે. અને એવા નિત્ય અનિત્ય આદિ અનંત ધર્મો એને બતાવનાર, કહેનાર, પ્રતિપાદન કરનાર જે વાણી એને ભગવાન ની જીનેન્દ્ર ભગવાન ની શાદ વાત કહેવામાં આવે છે. એ અનેકાંત, અનેકાંત ને કહેનારી વાણી તેને શાદ વાત. અનેકાંત એટલે અનેક, અનેક અંત, અનેકાંત એટલે અનેક અંત, અનેક ના બે અર્થ થાય છે. એક થી વધારે બે ધર્મો હોય એને પણ અનેકાંત કહેવાય, અને બે થી અનંત ધર્મો હોય એને પણ અનેકાંત કહેવાય. તો આત્મામાં અનેક અંત, અનેક ધર્મ, અનંત ધર્મ છે. ધર્મ ને ધારી રાખે છે દ્રવ્ય. અનંત ધર્મ માં ક્યાં ક્યાં? કે નિત્ય, અનિત્ય, એક, અનેક, અસ્તિ, નાસ્તિ, એવા એવા અનંત ધર્મો આત્મામાં ધર્મો છે ને, એ ધર્મો પરસ્પર વિરુદ્ધ હોય છે, અને ગુણ પરસ્પર વિરુદ્ધ નો હોય. ધર્મો છે એ પરસ્પર વિરુદ્ધ હોય. નિત્ય થી અનિત્ય ધર્મ વિરુદ્ધ થઈ ગયો, એક અને અનેક બે વિરુદ્ધ ધર્મો, અસ્તિ ને નાસ્તિ એ વિરુદ્ધ ધર્મ, તત અતત એ વિરુદ્ધ ધર્મ, એ પરસ્પર વિરોધો ધર્મ નું જોડકું એને અનેકાંત કહેવામાં આવે, અને એને કિનારી વાણી એની શ્યાદ વાત કરે. આત્મા નો સ્વભાવ અનેકાંત મૂર્તિ છે. હવે જે અનેકાંત કહ્યું અને અનેકાંત નું તમે જ્ઞાન કર્યું, તો અનેકાંત નું જ્ઞાન કરવાથી સમ્યક દર્શન થાય. છેવટ તો તમારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે ને, જાણીને કરવું છે, શું શુદ્ધાત્મા ની પ્રાપ્તિ તરફ કરવો છે ને. તો હવે જે અનેકાંત માં તમે આવ્યા એટલે તમે પરદ્રવ્યથી જુદા પડી ગયા. તમારા આત્માના જ તમે વિચાર કરો, પરની હારે તમે ધવલ તોડી નાખ્યો, બરાબર છે. હવે જે તમે તમારા આત્મામાં બે વિરુદ્ધ ધર્મને જોયા કે નિત્ય પણ છું ને અનિત્ય પણ છું, શુદ્ધ પણ છું દ્રવ્ય અપેક્ષાએ અને પર્યાય અપેક્ષાએ વર્તમાન અશુદ્ધ પણ હું છું એમ તમે વિચારી, બરાબર. હવે તમે અશુદ્ધ, નિત્ય, અનિત્ય એક ને અનેક એટલું બધું જ્ઞાન પીડા કરો તો તમને અનુભવ નહીં થાય, કેમ કે એ તમે પ્રમાણ જ્ઞાન માં આવ્યા, પરથી જ દ્રવ્યને જુદું પડ્યું. પ્રમાણ જ્ઞાન પૂજ્ય નથી, પ્રમાણ જ્ઞાન માં એ ઉપાધિ કરવાની તાકાત નથી. હવે પ્રમાણ માં આવીને તમારે અનેકાંત માંથી સમેક એકાંત કાઢવું પડશે. અનેકાંત માં આવીને તમારે સમ્યક એકાંત એમાંથી આત્માને તારવવો પડશે. હવે એ કેવી રીતે તારવો એની કહાવી દી છે કે દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ અને પર્યાય અપેક્ષાએ અશુદ્ધતા બે ધર્મો આત્મામાં છે, નિત્ય અને એક અને. હવે તમારે પ્રમાણ જ્ઞાનમાં, પ્રમાણ જ્ઞાનમાં, પ્રમાણ જ્ઞાનમાં બે રૂપ છે, નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં. નિશ્ચય નહીં એ શુદ્ધ અને વ્યવહાર નહીં એ અશુદ્ધ, બરાબર, બે નહીં થઈ ને. હવે તમારે જો અનુભવ કરવો હોય તો શું કરવું કે હું શુદ્ધ છું અને હું અશુદ્ધ નથી, એકાંત માંથી તમે એકાંત બોલી ગયા ત્યારે અનુભવ થાય સમ્યક એકાંત. હવે સર સમ્યક એકાંત જયારે છું અને પછી નિમિત્ત ધ્યાન માંથી બહાર આવ્યો તો એને અનેકાંત નું જ્ઞાન સાચું. અનેકાંતમાં અટકે તો અજ્ઞાન છે, અનેકાંતનું જ્ઞાન કરીને અટકી જાય ત્યાં સુધી અજ્ઞાન છે, એ વિકલ્પાત્મક અનેકાંત છે. પછી વિકલ્પાત્મક એમાંથી એકાંત કાઢવું, એ પણ વિકલ્પાત્મક, ત્યાં સુધી અજ્ઞાન. હું શુદ્ધ છું અને અશુદ્ધ નથી, એવો જે વિકલ્પ એમાં અનુભવ નથી. સમ્યક એકાંતમાં આવ્યો, પણ વિકલ્પ વાળા સમ્યક એકાંતમાં આવ્યો, એનાથી આગળ જવાનું હોય કે હું શુદ્ધ છું એવો વિકલ્પ છૂટી જાય અને સાક્ષાત શુદ્ધ નો અનુભવ થઈ જાય, સમ્યક એકાંત થાય. હવે સમ્યક એકાંત જયારે થાય એ વખતે એ આત્માને સમ્યક જ્ઞાન પણ પ્રગટ થાય. સમ્યક જ્ઞાન પ્રગટ થાય એ નિર્વિકલ્પ ધ્યાનમાં હો, નથી નિર્વિકલ્પ ધ્યાન ની વાત કરું છું, એમાં સમ્યક એકાંત પૂર્વક અનેકાંત દ્રવ્ય પર્યાયનું જ્ઞાન થઈ જાય. અનુભવના કાળે હું નિરાલંબી છું, હું પરનો આલંબન લેનારો નથી, હું પૂર્ણ છું, અપૂર્ણ દશા એ મારી નથી. એવું જે ભેદ જ્ઞાન કર્યું દ્રવ્ય ને પર્યાય વચ્ચે, ત્યારે હું શુદ્ધ જ છું, હું શુદ્ધ છું, કથનચિત શુદ્ધ, કથનચિત અશુદ્ધ. હવે એ કથનચિત ને કાઢવું, કથનચિત છે એ અનેકાંત દ્યોતક છે, અનેકાંત ને પ્રસિદ્ધ કરે છે કથનચિત. હવે તમારે કથનચિત માંથી હું શુદ્ધ જ છું અને અશુદ્ધ નથી થોડી વાર, પછી હું અશુદ્ધ નથી એ વિકલ્પ છોડી દેવો. આખું થઈ જાય નિશાન કે હું શુદ્ધ જ છું. એ વિકલ્પ જે છે લોડ્યો, એ વિકલ્પ જયારે તૂટે ત્યારે પ્રત્યક્ષ જે તમે વિચારમાં શુદ્ધાત્મ દ્રવ્ય લીધું એ અનુભવમાં આવી જાય. હવે જયારે એ અનુભવ શુદ્ધ નો થયો, હવે જે આપણે તમે પૂછો તો પોઈન્ટી શુદ્ધ આત્માનું નિર્વિકલ્પ ધ્યાનમાં અનુભવ થાય ત્યારે સાધક ને સમ્યક જ્ઞાન સાથે પ્રગટ થાય, સમ્યક દર્શન ની સાથે એક સમયમાં સમ્યક જ્ઞાન પ્રગટ થાય. એ સમ્યક જ્ઞાન ત્રિકાળી દ્રવ્ય ને અને અતિન્દ્રિય આનંદ આવ્યું એને જાણીએ, તો દ્રવ્ય ને જાણ્યું ને પર્યાય ને જાણ્યું એમ અનંત ધર્મ ને એને જાણી લીધું. અનંત ધર્મ એમાં જણાઈ જાય છે એક સમયમાં, નિત્ય અનિત્ય એક અને બધા ધર્મો ને એ જ્ઞાન પી જાય ગોળીને. પછી સવિકલ્પ કક્ષામાં આવતા ક્રમે 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 બીજાને સમજાવે, કા શાસ્ત્ર લખે, બાકી અનુભવ ના કાળે તો બધું અંદર માં આવી પર્યાય માં આવ્યો અને દ્રવ્ય છે ત્રિકાળી, એટલે ત્રિકાળી દ્રવ્ય ને આશ્રય આનંદ આવ્યો, તો ત્રિકાળી દ્રવ્ય નું પણ જ્ઞાન થયું અને ક્ષણિક આનંદ આવ્યો એનું પણ જ્ઞાન થયું. તો અનેકાંત છે ને, અનેકાંત એટલે એક કરતા વધારે બે નું જ્ઞાન થઈ ગયું, દ્રવ્ય નું જ્ઞાન થયું અને પર્યાય નું પણ જ્ઞાન થયું, એને અનેકાંત જ્ઞાન કહેવામાં આવે છે. બોલો હવે. હવે આ અનેકાંત જ્ઞાન જાણવા માટે તમે કહો કે આત્મા જાણે ખરો ને પરને કરે તો અનેકાંત. હવે ક્યાંનું ક્યાં પાપલા અનેકાંત ના નામે છેતરાઈ જાય ગણ કે ભાઈ આ કાલજી સ્વામી છે એ તો એકાંત નો ઉપદેશ આપે છે. અરે ભાઈ સમ્યક એકાંત નો ઉપદેશ આપે છે અને સમ્યક એકાંત વાળાને સમ્યક અનેકાંત જ્ઞાન પ્રગટ થયા વગર રહે નહીં, અને અનેકાંત નું જ્ઞાન થાય એને જાણીને જે વાણી નીકળે એને ચ્યાદવાદ વાણી કહેવામાં એ તો સૂક્ષ્મ પણ સમજાય ન સમજાય સમજવાની કોશિશ કરવી, સમજાવનાર મળે એમ લ્યો. તમે બીજા ઉપર નાખ્યું, સમજાવનાર મળે તો મને સમજાશે, પણ સમજવાની જિજ્ઞાસા કરી, જો જિજ્ઞાસા કરે તો સમજાવનાર મળ્યા વગર તો નથી. ભગવાન મહાવીર ને યોગ્યતા બાકી ઉપર થી ની ના આવ્યા, ઉપાદાન યોગ્યતા થાય તો નિમિત્ત હાજર હોય. તમારે નિમિત્ત ને ન શોધવું, તમારે આત્માની રુચિ ઉત્પન્ન કરો તો આકાશ માંથી આવશે.
સમજાય,
કોઈ ના સમજાય. એટલે ઉપાદાન ની તૈયારી એ મૂળ વાત છે. એ કહ્યું કે કોઈ સમજાવનાર મળે તો, ના એમ નહીં, તમે સમજવાની કોશિશ કરો તો તમને સમજાવનાર મળે. મળે ને એટલે આજે ખુલાસો થયો, હવે ફરીથી વાંચો તો તમને ખ્યાલ આવી જશે. સમજાય ના, એ તો ઘણી મેટર એવી હોય છે કે કોઈ આપણને પૂછવું હોય તો પૂછી લેવું જોઈએ. વિશેષ આપણા કરતા કોઈ ઉભારવાનો હોય જીવ તો એને પૂછાય કે ભાઈ આ શું શ્યાદવાદ શું અને કામ. શ્યાદવાદી વાણીને કહેવાય અને કામ કે આત્માના કર્મને કહેવાય. વાણી નિમિત્તપણે છે, શ્યાદવાદ તો નિમિત્તપણે છે અને ઓનું ઉપાદાન પણ છે. અને કામ તમારા આત્મામાં અને ધર્મો છે એને બતાવનારી કેન્દ્ર ભગવાનની વાણી છે. કથનથી જ એટલે નિશ્ચય નહીં આમ ને વ્યવહાર નહીં એ તમારો સ્વરૂપ આવું છે. વ્યવહાર ને તમે કર્મ થી બંધાયેલા છો પણ નિશ્ચય ને તમારું સ્વરૂપ મુક્ત અવધ છો. એ બે નહી દ્વારા એક પદાર્થ ને બે નહી દ્વારા સમજાવીને પછી જે નિશ્ચય ને વ્યવહાર ની વાત કરી તો કે છે કે આત્મા કર્મ થી બંધાયેલો છે. ઈ વ્યવહાર ની વાત કરી અભૂતાર્થ ને અસત્ય છે એ વાત સાચી ખરેખર નથી. આત્મા તો ત્રણેય કાળ મુક્ત જ્ઞાન આનંદ પરમાત્મા બિરાજમાન છે એનો પક્ષ લ્યો તો તમે નિશ્ચય ના પક્ષ માં આવી ગયા અને પછી અનુભવ થાય. એ મોક્ષ માર્ગ જેમ એક જ પ્રકારનો છે ને, મોક્ષ માર્ગ ના કથન બે પ્રકારનો, મોક્ષ માર્ગ એક જ પ્રકારનો. નિશ્ચય ની શ્વાસ સમિત સ્નાન ચારિત્ર ના વિદ્રાગી પરિણામ એટલે ખરેખર મોક્ષ માર્ગ કહેવાય. સાથે સાથે પાંચમા વર્ષના પરિણામ જે વિકલ્પ ઉઠે એને વ્યવહારે મોક્ષ માર્ગ કહેવાય. નિશ્ચય તો એ બધું કારણ છે પણ નિશ્ચય ની સાથે રહીને એને ઉપચાર થી મોક્ષ નો માર્ગ. મોક્ષ માર્ગ તો એક જ પ્રકારનો પણ એના કથન નિરૂપણ બે પ્રકાર છે. બરાબર છે. એવી રીતે જોજો સાંભળજો, બુદ્ધિ પ્રકારની વાત છે આ. બીજી કે જીવ એક પ્રકાર, જીવ નું નિરૂપણ બે પ્રકાર. જીવ ચેતના પ્રાણ થી જીવે અને દસ પ્રકારના પ્રાણ થી જીવ જીવે. તો ઈ જે ચેતના પ્રાણ થી જીવે છે એ નિશ્ચય નું કથન સાચું સત્ય છે અને દસ પ્રકારના પ્રાણ થી જીવે એ વ્યવહાર નું કથન અભૂતાર્થ અસત્ય. એટલે જીવ એક પ્રકાર નો, નિરૂપણ બે પ્રકાર. હવે જે નિરૂપણ બે પ્રકાર નું કર્યું એમાં નિશ્ચય નું નિરૂપણ ઓછું. જેના જ્ઞાન ક્યાં નિરણ એવો પાઠ છે. વ્યવહાર ની નું કથન ઢગલા પર આ મૂળ સ્થાન છે, બાર ના સ્થાન છે. જીવ ની આઠ કર્મ ની પ્રકૃતિ ને 148 પ્રકૃતિ ને ઉદય ને ઉદિરણા ને સંક્રમણ ને બંધ ને વિશુદ્ધિ ને જીવ એક પ્રકાર નો, નિરૂપણ બે પ્રકાર. જીવ મુક્ત થયો નિરૂપણ બે પ્રકાર ના છે. જીવ તો એક જ પ્રકાર અનાદિ અનંત. જીવ શુદ્ધ છે, જીવ શુદ્ધ થયો. નિરૂપણ બે પ્રકાર એવું ને, જીવ શુદ્ધ હતો અને હવે જીવ શુદ્ધ થયો. જીવ બે પ્રકારના ક્યાં છે? જીવ તો એક જ પ્રકારનો છે, એનું નિરૂપણ બે પ્રકારનો. પર્યાય અપેક્ષા એ નિરૂપણ કર્યું કે જીવ શુદ્ધ, જીવ તો શુદ્ધ હતો, છે છે ને છે, તે ખરો જીવ છે. શુદ્ધ થયો એ સ્વાંગ છે. આવી વાત છે. પણ એ જીવ ક્યાં છે? એને સંવર નિદ્રા ને મોક્ષ શુદ્ધ પર્યાય પ્રગટ થાય ને જીવની ધર્મ ના, તો એને સંવર નિદ્રા કહેવાય. સમ્યક જ્ઞાન ચારિત્ર પણ એ જીવના પરિણામ કહો, પણ એ જીવ નથી, પર્યાય છે, નાશવાન છે. મુક્ત થાય ત્યારે સંવર નિદ્રા તો રહેતા નથી. હવે સંવર નિદ્રા ને જો તમે જીવ પણ શોધો તો દોષ આવી જાય મોટો. પર્યાય નાશવાન છે, આશ્રમ ના અભાવ ની અપેક્ષા રાખે છે, કર્મ ના અભાવ ની અપેક્ષા રાખે છે. જીવ તો અનાદી અનંત છે, હા, તે જીવ ખરો છે. નિરૂપણ બે પ્રકારના આવ્યા ને, તો બે પ્રકારના નિરૂપણ માં એક પ્રકાર સત્યાર્થ છે અને બીજો પ્રકાર અસત્યાર્થ જૂઠો છે. બે ત્રણ મિનિટ બાકી છે, પુણા પાંચ સુધી. ઓલા પર્યાય માં બે પ્રકાર નિરૂપણ, આ દ્રવ્ય માં બે પ્રકાર નું નિરૂપણ જેના ગમ માં છે એમાં જીવ ભૂલ ખાઈ જાય. ઓમાં તો ચેતે કે મોક્ષ માં એક જ પ્રકાર નું છે નિરૂપણ, બે પ્રકાર એમાં તો ચેતે. પણ જીવ બે પ્રકાર નું છે એમાં એક પ્રકાર નો જે જીવ છે, જીવત્વ શક્તિ થી જીવે, ચેતના પ્રાણ થી જીવે, એના સહજ જ્ઞાન દર્શન થી જીવે, એવું કઠણ ઓછું, અને દસ પ્રકારના પ્રાણ થી જીવે એવું કઠણ વધારે. હવે જે વધારે કઠણ છે, એક તો વ્યવહાર નો પક્ષ અને એની કઠની વધારે, એને પકડી લીધી રોટી થી ને આયુષ હોય ત્યાં સુધી જીવું, આયુષ પીવી જાય તો મરી જાઉં, એમ દસ પ્રકારના પ્રાણ ને પોતાના આત્મા નું સ્વરૂપ માની બેઠો છે. એટલે મૂળ આત્મા એના દ્રષ્ટિમાં આવતો નથી. જીવ પણ બે પ્રકારે, જીવ એક જ પ્રકાર, જીવ બે પ્રકારે છે.
જીનેન્દ્ર
ભગવાને કહ્યું કે વ્યવહાર નહીં, વ્યવહાર નહીં નો વિષય કેને પ્રતિપાદન કર્યો છે? જીનેન્દ્ર ભગવાન હારે હારે કહ્યું છે કે મારી જેટલી વ્યવહાર ની વાત હું તને કહું, એ બધી અભૂતાર્થ સત્યાર્થ જાણજે, એને સાચી માની તો રખડી પડી. જીવને વિચાર દ્રષ્ટિ પેલા મૂર્તાનો, જીવને મૂર્તાનો, જીવમાં મૂર્તાન છે નહીં, એ પર્યાય ના ધર્મો છે. પર્યાય ના ધર્મો છે, પર્યાય ના ધર્મો ની અપેક્ષા એ સાચી વાત, પણ જીવ ના ધર્મો નથી. સમજી ગયા? પર્યાય ના ધર્મો છે, પેલું મુસ્તાન, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું છે, પર્યાય ના ધર્મો છે. પણ દ્રવ્ય સ્વભાવમાં એ પર્યાય નો સ્વભાવ છે. હું તો જ્ઞાન દસ જ ભાઈ છું, તો ના દે આવે ને જાય, સાચા દેવ ગુરુ શાસ્ત્ર નું સંધાન કરે એને વ્યવહાર સમય કહેવામાં આવે શાસ્ત્ર માં, તો એનો અર્થ એમ છે કે જયારે એ શુદ્ધાત્મા ની પ્રાપ્તિ કરી દઈએ, નિશ્ચય સમય પ્રગટ થઈ ગયું હોય એને આ તત્વ ને નવ પદાર્થ નું સંતાન કહેવાય. સરકાર જે મૂળ શાસ્ત્ર છે એનું સંતાન કહેવાય. પણ કોને કે જેને આત્મા નું ભાન થાય એને નિશ્ચય સમય કૃષ્ણ પ્રગટ થાય એને ઉપચાર થી આ વ્યવહાર સમય કૃષ્ણ કહેવામાં આવે. પણ જેને આત્મા નું ભાન નથી કર્યું અને સાચા દેવ ગુરુ શાસ્ત્ર નું શ્રદ્ધા કરે કે સાત તત્વ ને નવ પદાર્થ ની શ્રદ્ધા કરે તો એ વ્યવહાર સમય કૃષ્ણ નથી. એ તો સમ્યક દર્શન નું નિમિત્ત કારણ છે. એ કારણે ઉપચાર નથી. નિમિત્ત સારું મળ્યું એમ નિમિત્ત સાચું મળ્યું તો સાચી વાત માં ભરવા હશે. ખોટા શાસ્ત્ર માં બેઠો તો ખોટા રેટ માં જોતો મત માં તો કે
ગુરુ એની ફક્ત પોતાનો આત્માનો થાય ગુરુ ને સાંભળીને એને સાજા થઈ જાય એટલે જાતિ ગુણ ન હોય. પણ સાંભળેલી વાત આત્માની વાત કરે તો અંદર માં ખ્યાલ આવતો જેવું છે એ મને અંદર માં ક્યાં કરે વર્તમાન માં નિમિત્ત ન હોય થઈ જાય. પૂર્વે ચેતના નથી તો એને મળી હોય તો જ વિસર્જન કહેવાય. સાચી ચેતના વસ્તી બધું મળી ન હોય અને ખોટી ચેતના વસ્તી મળી હોય ચેતના વસ્તી નો નિયમ સાચી ચેતના વસ્તી એને વર્તમાન માં મળતા જે થાય તો તેને હજી ગમતું હોય અને ગુરુ ના સંસ્કાર એમાં કે સમય કે કારણ કે સુધરી નો વિષય કદાચમ એને સારો પછી પરમાગમ દ્વારા ગમે એકાંતમાં આવ્યો અને પછી અનુભવ થી સમય કે કામ થયું ત્યારે અનેકાંત થાય. આગમ દ્વારા અનેકાંતમાં આવ્યો આગમ જે પ્રવૃત્તિ સાધી સાધી કે છે અને કામ એમાં એ નામ કર્યું. પછી સમય સાર માં આવ્યો કે શુદ્ધાત્મા તેજ નથી. એવા સમ્યક એકાંત ના વિકલ્પ હરી કે આગમમાં અને પછી પરમાગમમાં આવ્યો. પોતાને આત્માની વાત કે સંતોષ માનવા જેવો
રોકાવાની હોય. આત્માનું જ્ઞાન, આત્માનું આચરણ, ત્યારે આત્માનું શ્રદ્ધા મારે લેવું પડે.
પરિણામી જ્ઞાન માં શું સમજી ગયા તો એને ઉપચાર થી શ્રદ્ધાનો વિષય કરે. ખરેખર એ શ્રદ્ધાનો વિષય જ નથી.
સંતાનો જ્ઞાન નું ચારિત્ર બરાબર
એક જ વિષય છે. આશ્રય જૂતો તો માથે પડે જ નહીં, આશ્રય એક નો બસ. સર્વથા અભેદ પાણી જો જાય તો દ્રષ્ટિ વિશે લ્યો નહીં, કેમ કે દ્રષ્ટિના વિષયમાં દ્રષ્ટિનો અભાવ છે, શ્રદ્ધાનો અભાવ છે. શ્રદ્ધાની બની શ્રદ્ધાની પર્યાય અને આત્મા શ્રદ્ધા એક રૂપ થાય. કથનચિત અભેદ છે, કથનચિત અભેદ છે, કથનચિત એને અભેદ ગણીને સર્વિક દર્શન તે આત્મા છે. આત્મા અને સર્વિક દર્શન કઈ જુદા નથી એમ કહ્યું દેખ સૂચિમાં મિત્ર. પરમાર્થની પ્રસિદ્ધિ થતી હોય, પરમાર્થની પ્રસિદ્ધિ ન થઈ એટલે પરમાર્થ અભાવ થાય એમ દેખાય નહીં ચક્રમાં. એમાં હેતુ છે પરમાર્થને પ્રસિદ્ધ કરનાર તો અભેદ થયેલી પર્યાય છે, જુદી રહેલી પર્યાય નથી. સર્વથા અભેદ થાય તો વ્યવહારો નાશ થઈ જાય, વંશ માર થતો નથી. દ્રવ્ય થઈ જાય, દ્રવ્યરૂપ થઈ જાય સર્વથા, તો પછી મોક્ષ માર્ગ, મોક્ષ નું કારણ આ મોક્ષ માર્ગ રહેતો નથી. બરાબર થઈ જતા તમારો પ્રશ્ન એ બરાબર હતો. શ્રદ્ધા અને શ્રદ્ધાની પર્યાય, શ્રદ્ધાનો વિષય અને શ્રદ્ધાની પર્યાય જુદી રીતે અનુભવ ન થાય. અને સર્વથા જો ભેદ માનો તો એ સમય દર્શન નહીં થાય.
શબ્દ
ફેરવા હોય
અપરિણામી ને પરિણામી કરો તો તમે સમજી શકો, પણ શબ્દ ફેરવતા નથી. જ્ઞાયક બસ હું જ જ્ઞાયક છું, આપણે વિચાર કરતા. પણ સમ્યક દર્શન વખતે સમ્યક જ્ઞાન થાય છે, એ જે સમ્યક જ્ઞાન થાય છે એ શું કરે છે? તારી પર્યાય તો પ્રતિક મળે જ વાત, અનેકાંત આખું પ્રમાણ અનેકાંત
નહીં,
મને જાણી લીધો એ અનેકાંત પ્રમાણ નો અનેકાંત આનંદ ની પર્યાય નો સદભાવ જયારે એનો નિષેધ કરે ત્યારે એ અભેદ છે ને, પણ તે પાછળ તમે એનો નિષેધ પૂરો કર્યો, એનો પૂરો નિષેધ કર્યો. મારામાં તારો અભાવ છે ને, સર્વથા અભાવ છે ને, સર્વથા અભિન્ન, સર્વથા તે ભિન્ન થયું ને, એટલે હું તારા ચરણ માં આવી ગયો અને અભેદ થઈ ગયો અને હું તને પછી થયો છું. શ્રદ્ધાપૂર્વક બાકી સાથે જરૂર આવશે કે જ્ઞાન કઈ વિરોધ છે, બોલો ક્યાં અને કાન ક્યારે વિરોધ આવે? તમે એકાંત માં ખેંચાય છે તમારું જ્ઞાન માત્ર
આનંદ દર્શન કરે છે અને આનંદ પ્રગટ થઈ
જાય. નો નિષેધ કરે તો પછી દોડ થી આવે છે, પર્યાય નો આદર કરે તો પર્યાય દૂર રહીએ, આત્માથી દૂર 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 રહીએ. દ્રવ્ય ના આદર માં પર્યાય દોર થી આવે અને પર્યાય ના આદર માં દ્રવ્ય દૂર નહીં જાય. પર્યાય અભેદ થતું જ નથી, એટલે વચ્ચે વિકલ્પ ઉભો થાય છે. વિકલ્પ ઉભો થાય છે એટલે બે ભેગા થતા નથી. લોહ ચુંબક અને સોય, લોહ ચુંબક ને તમે પ્લાસ્ટિક નો કટકો તોડી દો પછી તમે આમ સોય રાખો, કોઈને દેખાય નહીં કે આ લોઢામાં આ પ્લાસ્ટિક નું પડ જોડાયું છે, એવું ઝીણું પડો અને લોઢાના રંગ નું પાછું.
હા
કે ભલે આ શું આ આપણે અપેક્ષા નથી, વચ્ચે વિકલ્પ રાજનો પડદો ઝીણો પડે છે. જ્ઞાન માત્ર કહેતા અનેક અભિનભાવ, જ્ઞાન માત્ર કહેતા એક જ્ઞાન ગુણ્ય વાત નથી કરતા.
હરિના બાબુ અનુભવ થયો તો અનંતર માર્યો છે. અને જ્ઞાન માત્ર કહેતા ક્રમરૂપ ને અક્રમરૂપ થવાથી બધી અંદર માં જાય છે.
ખાસ
મહત્વની વાત છે. આત્મા અન્ય દર્શન પણ આત્મા ને જ્ઞાન પણ નામ જુદા વસ્તુ એક છે. ફક્ત એનું નામ આત્મા કહ્યું. આત્મા છે નાની પર્યાય ને આત્મા કહીએ ને કેવળ જ્ઞાન ને પણ પ્રવૃત્તિ
નાના પક્ષે સર્વથાધીન નથી. નાના પક્ષે કથિત થઈ રચિના પક્ષે સર્વથાધીન છે.
સર્વથાધીન છે
પછી શુદ્ધ જ્ઞાન જે નવમી દસમી ગાથામાં કહ્યું, શુદ્ધ જ્ઞાન પણ આત્મા છે. આત્મા છે અનાત્મા સભ્ય આત્મા છે. એમાં દ્રષ્ટિનો વિષય ગોતવો પડે. આ દ્રષ્ટિના વિષયના શાસ્ત્રમાં વિષય ગોતવું પડે પડે ન પડે ભલે
સર્વસ્વ આ છે એમ જ જાણે. આ મારું સર્વસ્વ છે જેમ સતી શ્રી એમ જાણે કે આ મારું સર્વસ્વ મારું નથી. Thank you.